વીર સોમવાર 2487 આસોમ નમાજ બુધવાર દીપાવલી દિને તારીખ 8/11/61 દિને પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી કાંજી સ્વામીનું શ્રી સમયસર શાસ્ત્રના કર્તા કર્મધિકારની ગાથા 137-38 તથા 139-40 અને 141 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 146.
નમો ડોય સૌરિયંતાણમ નમો ડોય સૌદાનમ નમો ડોય સૌરાયરિયાણ નમો ડોય સૌજાયાણ નમો ડોય સૌ ત્રિકાળવર્તી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ ઔષધમ શ્રી ઓમકારાય નમો નમ મંગળમ ભગવાન મંગળમ ગૌતમ મંગળમ કુંકુંદારી ઉજેન્દ્રમૌ સુમંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તી ચિત સ્વાય ભવાય સર્વા
સમયસારનો કર્તા કર્મ અધિકાર ચાલે છે. અનાદિથી અજ્ઞાની કર્મના પરિણામ કર્મને કારણે થાય છે, એ મારાથી થાય છે અથવા એનો નિમિત્ત છું એટલે કરતા પણ ત્યાં પરણમે છે એમ અજ્ઞાની માને છે. ખરેખર તો પૂજગળના કર્મના પરિણામ કર્મના કારણે ત્યાં પરણમી રહ્યા, એનાથી જેને જુદાનું ભાન નથી. કેમ કે અહીંયા એ આવે છે કે એક કાળે બે પરણમે છે ને, એક કાળે જીવના પરિણામ વિકારી અને કર્મનું પરિણામ પૂજગળનું કર્મ પણ એક સમયે દેખીને જાણે કે આ મારું કાંઈ પરનું છે એમ અજ્ઞાનમાં અનાદિથી માની રહ્યો છે. એની વાત કરે જીવથી જુદું જ પૂતગળ દ્રવનું પરિણામ છે. જીવના પરિણામ અજ્ઞાનના અજ્ઞાનની વાત અત્યારે છે અને પૂતગળના પરિણામ જળના બે એક સમયે, એક સમયે તો અનંતા પદાર્થો સમય સમયે એક કાળે જ પરણમી રહ્યા છે. કોઈ કે કોઈ દ્રવ્ય પહેલે સમયે પરણમે, કોઈ બીજે સમયે પરણમે, કોઈ ત્રીજે પરણમે એમ કઈ નથી. વર્તમાન અનંતા દ્રવ્યો વર્તમાન એની ઉત્પાદ રહીની પર્યાયપણે પરણમી રહ્યા છે. એમાં કોઈ કોઈ દ્રવ્યના પરિણામનો કોઈ કરતા નથી. એમ જેને શ્રદ્ધામાં જ્ઞાનમાં આવતું નથી એને આ સમજાવે છે. આ શ્રદ્ધામાં ન આવે એને રાગના અને વિકારના પરિણામ જે ખરેખર અજ્ઞાનમય ભાવ છે એ પણ મારું કર્તવ્ય નથી અને જ્ઞાતા દ્રષ્ટામાં એને આવવું એ તો ઘણું દુર્લભ થઈ પડ્યું. સમજાય છે? જગતની ચીજો પ્રત્યક્ષ દેખાય છે કે એની એ જાતને જાળવી અને તેની અવસ્થા પરિણમા કરે એમ અંતરમાં કર્મના પણ જેવા વિકાર થાય એવું પરિણમન કર્મમાં આવે એટલે જાણે કે મારે લઈને આ થયું અને મેં એને કર્યું એમ નિમિત્તપણે કરતા થાય છે. નિમિત્તપણે હો એ પણ અજ્ઞાની જીવ છે. સમજાય છે? પરિણમામાં હું અધિકાર કાંઈ છું તો પરણવું એ માનનાર મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાન ભાવે પ્રણમતો નવા કર્મને નિમિત્ત રૂપ થાય છે. જીવથી જુદો જ પૂતગળ દ્રવ્યનું પરિણામ છે. અહીં તો કંઈ ધર્મની વાત અત્યારે નથી. આ અહીં તો અજ્ઞાનીના પરિણામ સ્વતંત્ર અને પૂતગળના પરિણામ સ્વતંત્ર એની બે વાત ચાલે છે અત્યારે. માથે એવું તો કે સ્વાદમાં આવે છે ઓલો જળનો ઉદય ખ્યાલમાં ત્યાં એ જ માની લે છે કે આ જ પરિણામ મારા અને એ માનવાથી એમાં પરણમી જાય છે. એ પરણમન જીવના પરિણામ ખરા પણ એથી કર્મ પરણમે છે એ જીવને લઈને છે એમ છે નહી. જય જીવેણ સહચિય પુગલ દવ સ્વકમ પરિણામો એવમ પુગલ જીવાહુ દુવી કમતમ માવનામ એક સદુ પરિણામો પુગલ દવસ કમ ભાવેણ તાજીવ ભાવ હિઉઈ વિણાકમસ પરિણામો જો કર્મ રૂપ પરિણામ જીવ બેરાજ પુનગળ ના બને તો જીવને પુનગળ ઉભય પણ કર્મ પણ પામે અરે પણ કર્મ ભાવે પરિણમન છે એક પુનગળ દ્રવ્યને જીવ ભાવ હેતુથી અલગ તેથી કર્મના પરિણામ છે. જેવા કરતા કર્મનો અધિકાર ખૂબ ખૂબ લટે છે એટલે સ્પષ્ટીકરણ કરીને બતાવે. સર્વશુદ્ધિ અધિકારમાં પણ એ અધિકાર લીધો છે વધારે, કારણ કે અનાદિની ભૂલ વસ્તુની જાત શું છે ને એની પર્યાય સમય સમય ઉત્પાત વયની પરિણમન ધારા એ થઈ રહી છે. શું તું એને કરીશ અને તને એ શું કરશે? ભલે જગત જડનો ઉદય કર્મનો હોય પણ એ તને વિકારપણે પ્રણમાવે એવી તાકાત કોઈ દ્રવ્યમાં છે? તારા વિકારી પરિણામ તું તારા જ્ઞાન ભાવે કર. વિકારનું નિમિત્ત પરિણામ અને ત્યાં પુદગળમાં કર્મ થવાની યોગ્યતાનું પરિણામ તેને કારણે પ્રણમે. ટીકા. જો પુદગળ દ્રવ્યને આઠ કર્મની પર્યાયને કર્મ પરિણામના નિમિત્ત ભૂત એમાં રાગાદી અજ્ઞાન પરિણામે પરિણમેલા જીવની સાથે આવી તો શું કહે છે સમજાય છે? નવા કર્મ જે આઠ કે આઠ જે બંધનના કાળે કર્મની અવસ્થાને વર્ગણામાં એ શક્તિ પડી છે એનામાં એ શક્તિ પ્રગટ થઈને પરણમી રહી એવા કર્મ પરિણામના ઉદગળ દ્રવ્યને પરમ પરિણામના એ કર્મરૂપી અવસ્થાના જળની પર્યાયના નિમિત્ત ભૂત એવા રાગાદી અજ્ઞાન પરિણામે પરણમેલા જીવ નિમિત્ત જળને નિમિત્ત અજ્ઞાની થાય છે. નવા બંધને નિમિત્ત બંધ તો એને કારણે થાય છે પણ એને નિમિત્ત અજ્ઞાનીનો અજ્ઞાન ભાવ છે. જ્ઞાની જ્ઞાન સ્વરૂપ જાણનાર દેખનાર એવું ભાન એને નવા કર્મને નિમિત્ત કરું એવી લાયકાત જ હોતી નથી. જાણું કાંઈ એમ લાગે કે આ તે શું છે? સમ્યક જ્ઞાન થયું એટલે બધું કર્મ બંધ અટકી ગયું કે દ્રષ્ટિના વિષયના કારણે ભગવાન આત્મા ચૈતન સ્વયં સિદ્ધ પરિણામ ચૈતનનો પિંડ છે અને એનું જ પરિણમન ચૈતનના અંતર્મુખ સ્વભાવની દ્રષ્ટિ થતા નિર્મળ શ્રદ્ધા જ્ઞાનને ચારિત્રના પરિણામ જ જ્ઞાનીને હોય છે. કે જે પરિણામ નવા બંધને નિમિત્ત હોઈ શકે નહીં. સમજાય છે? કાંઈ મુક્ત સ્વરૂપ પ્રભુ આત્મા વર્તમાન મુક્ત સ્વરૂપ એમ ત્રિકાવ. સમજાય છે? કાંઈ પર્યાયમાં મુક્ત ભગવાન આ થયા પણ દ્રવ મુક્ત છે એ તો અનાદિ હતું. દ્રષ્ટિમાં આવ્યું ત્યારે એમ થયું કે આ તો મુક્ત સ્વરૂપ ટીકાવ છે. આખો અખંડ આત્મા જ્ઞાન દર્શન આનંદમય સત્વ એ તો શુદ્ધ સ્વરૂપ મુક્ત છે. દ્રવ સ્વભાવ કહો ગુણ સ્વભાવ કહો નિરૂપાધિ ભાવ કહો અનાદિ અનંત એક રૂપ રહેલો પરમ પરિણામિક સ્વભાવ મુક્ત છે. શક્તિ રૂપ તો આખું મુક્ત સ્વરૂપ એમ અંતરમાં દ્રષ્ટિ પડતા એ મુક્ત દ્રષ્ટિ થઈ એ નવા કર્મને નિમિત્ત થાય એવા પરિણામ જ્ઞાની પાસે હોતા નથી. મરુંગાઈ સમજાય છે? કાંઈ અથિરતાના પરિણામ છે, અને એટલો જરી નિમિત્ત થઈને નવા કર્મો બંધાય છે, એ બધો વિષય વ્યવહાર નહીં નો થઈ ગયો, અને વ્યવહાર થી જ્ઞાનીની દ્રષ્ટિમાં અભૂતાર્થ છે. અભૂતાર્થ છે એટલે તેને ગૌણ ગણી, તેને વ્યવહાર ગણી, તેને નથી ગણી, એને એ પરિણામ જ્ઞાનીને વિકારના છે જ નહીં. સમજાય છે કાંઈ? ઓહો, સમ્યક જ્ઞાન ને સમ્યક વસ્તુ ચૈતન પિંડલો એકલું સત્વ આદિ અંત વિનાનું તત્વ સત્વ, એના ઉત્પાદ વયના કેટલાક વિકારના અંશો, કેટલાક કેટલાક તો અસ્તિત્વ આદિ નિર્વિકારી પરિણામના અંશો છે, પણ કેટલાક વિકારના અંશોને લક્ષ છોડી એ વસ્તુ જે ત્રિકાળ ચિદાનંદ અનાદિ અનંત પ્રભુ, એની પર્યાયમાં અવસ્થાના અંશનો આશ્રયને લક્ષ છોડે સ્વભાવનો આશ્રય થતા સંયક દ્રષ્ટિ એટલે કે દ્રવ વસ્તુ એટલે કે દ્રવ દ્રષ્ટિ નવા કર્મ બંધાય તેનું નિમિત્ત પણ એની પાસે, એટલે એને કર્મ બંધાતા, કર્મ જ બંધાતા નથી. ઓહો, સમજાય છે કાંઈ? આ દ્રષ્ટિ થઈ પછી સ્વરૂપમાં સાવધાનપણે રમણતાની વારંવાર વારંવાર અનુભૂતિને સ્પર્શે અથવા સ્વભાવને વારંવાર સ્પર્શે કરતા પર્યાયમાં મુક્ત થઈ જાય, પર્યાયમાં રાગથી રહિત અને સ્થિરતાની પૂર્ણતા પ્રાપ્ત થઈ જાય, આ એને મુક્તિ કહેવામાં આવે છે. સમજાય છે કાંઈ? કે છે ઉદગવ દ્રવ નવા કર્મમાં કર્મરૂપે પરિણામ પામે, કર્મ એમાં પરિણામ હોય છે, ઉદગવને પરિણામ હોય છે, પર્યાય હોય છે, હાલત હોય છે, ભાવ હોય છે, ઉદગવને પણ ભાવ હોય છે. આ શુભ શુભને શુદ્ધ એ નહીં, પણ એની વર્તમાનનું ભવવું થવું એવા એને ભાવ હોય છે, જળમાં પણ ભાવ હોય છે, એ ભાવને આ પરિણામ કહેવામાં, એમાં કર્મ પરિણામ જે પૂદગલમાં થાય તેનું નિમિત્તભૂત તે કાળે કાળા ગોપાછો ક્યાં છે ત્યાં, એવા રાગાદી અજ્ઞાન પરિણામે પ્રણમેલા એ રાગ ને દયાદાન ને કામ ક્રોધ નો વિકલ્પ એ અજ્ઞાન ભાવ છે. અજ્ઞાન નામ એમાં પ્રકાશ નથી, ચૈતન્ય જાત નથી, ઉપયોગ એને અડતો નથી. સમજાય છે કાંઈ? ચૈતન ખરેખર ઉપયોગ રાગને અડતો નથી, સ્પર્શતો નથી. ભગવાન આત્મા ચૈતન સદા સ ઉપયોગ વસ્તુ, પણ એનો ઉપયોગ જે થયો નિર્મળ એ રાગને સ્પર્શતો જ નથી. અજ્ઞાની એમ માને છે કે રાગનું સ્પર્શવું મારામાં થયું, વિકારનું અડવું થયું, વિકાર રૂપે હું પરિણમો, એમ પર્યાયમાં પરિણમન થતા પરિણમો એમ ખરેખર તો માનતામાં એને આવે છે. સમજાય છે કાંઈ? એ દ્રષ્ટિમાં ઓલો વિકાર આવ્યો, વિકાર પરિણમી ગયો, આમ પરિણમી ગયો, ખ્યાલ આવ્યો સ્વાદનો ઓલા જડનો, પણ આ રૂપે હું પરિણમી ગયો એમ જેની દ્રષ્ટિ પર્યાયને નિમિત્ત ઉપર છે, એવા અજ્ઞાની, એવા અજ્ઞાની એના જે રાગાદી અજ્ઞાન પરિણામ, પછી ભલે દયા ના હોય, ભક્તિ ના હોય, વ્રત ના હોય, એ છ મહિનાના અપવાસનો વિકલ્પ આવ્યો હોય, છ મહિના સુધી આર લેવો નથી, બે મહિના સુધી સંથારો કરવો છે, અથવા જાવજીવનો આર લેવાનો ત્યાગ છે, એવો રાગ આવ્યો એ પણ અજ્ઞાનીના અજ્ઞાન પરિણામ છે, કારણ કે એની દ્રષ્ટિ રાગમાં નિમિત્તમાં વિકાર ઉપર પડી. સમજાય છે કાંઈ? એવા નિમિત્તભૂત એવા રાગ દ્વેષ પુણ્ય પાપ દયાદાન અજ્ઞાન પરિણામે પરણમેલો, એ રાગના પરિણામે પરણમેલો, અજ્ઞાન ભાવે થયેલો ભગવાન જ્ઞાન મૂર્તિ, એ રાગ ભાવે પરિણમો, એ અજ્ઞાન ભાવે પરિણમો છે. ઈણું બહુ ઈશ્વરચંદજી, હાર નાખે લોકો, કા એકાંત થઈ જાય રે, એકાંત થઈ જાય છે. ભગવાન તારી પૂંજીની મહિમા એ ચૈતન સચિદાનંદ પ્રભુ છે, એ મહાપ્રભુતાના પરમેશ્વરના પેટ પડ્યા છે, એના પેટમાં પરમેશ્વરતા પડી છે. ત્રણ કાળ ત્રણ લોકને જાણે દેખે એવી શક્તિ અંદર પડી છે. એ જ પર્યાય પ્રવાહ રૂપે થઈને બહાર આવે છે. દ્રષ્ટિ પડતા અંદર દ્રષ્ટિ પર્યાય વિના એ પર્યાયનું વહન અટકી ગયેલું છે. એ પર્યાય આવતી રાગને પુણ્યને વિકલ્પને દયાને દાનને એવા વિકારી કાયરનો સ્વીકાર એ રૂપે અજ્ઞાની પરિણમો છે. એવા જીવની સાથે કર્મના પરિણામના નિમિત્ત ભૂત અજ્ઞાન પરિણામે પરણમેલા જીવની સાથે એટલે કે બંને ભેગા મળીને એમ એનો સાથે છે. તો સાથે સાથે એટલે એક સમયે કાળ એક પણ બે ભાવ એક નથી એમ બતાવો. શબ્દ તો એમ પાડ્યો સ્વકીય શબ્દ છે ને, સાથે પાઠમાં એ છે ને મૂળ સ્વકીય મૂળ શ્લોકમાં ગાથામાં છે. જય જીવેણ સહ ચિય પુગલ દવસ કમ પરિણામો, એટલે કે જેમ આત્મા કર્મ કર્મ પરિણામ પણ એ પરણમે એમ જીવ પણ એ પણ એ પરણમે હારી, કર્મના પરિણામ પણ એ જીવ હારી પરણમે હારી એટલે ભેગા થઈને પરણમે, બે ભેગા થઈને પરણમે, ઉદગળ કર્મ પણ એ પરણમે જીવ પણ ઉદગળના પરિણામ પણે એમ એનું નામ આ ભેગા કેવું. કાળ તો હારે છે, કાળમાં આગો પાછો અહીંયા નિમિત્ત ભૂત થતા જ્ઞાનના પરિણામ એનો કાળ સ્વ, જ્યાં કર્મનું પરણવું એનો કાળ સ્વ. કાળ તો બેનો એક જ છે, પણ બેનો કાળ એક હોવાથી ભ્રમ પડી જાય કોઈને કે આ બે ભેગા કાર્ય થતા છે, એના ને મારા બે હું ને એના થઈને ભેગા કામ કરતા છું એમ છે કે નહીં. હા, કરવત કાપેલો એક ઓલકોર કરવત જાલી લોક ભવાય ને કઈ કરવત કરવત કહેતા ને હારી એક ઓલકોર બે ભેગા થઈને કામ કરે છે કે નહીં. એમ છે ચંદભાઈ ભેગા થઈને કામ કરે દેખાતા નથી, વાતમાં ભૂલ છે, દેખાતા નથી. ઈ ન્યા છે આ અહીં છે, કરવત નો એક એક રજકણ ત્યાં ભિન્ન ભિન્ન પરણમી રહ્યો. ભેગા કોને કહેવા, ભેગા છે કે દી ત્રણ કાળમાં કાળે ભેગા એથી ભાવે ભેગા છે એ માનતા ભ્રમ છે એમ કે છે. ભાવ શબ્દ પર્યાય હોય એટલે પર્યાય દેવી ધ્રમ તો ત્રિકાળી છે. કે છે ભગવાન આત્મા જેમ પૂદગળ દ્રવ કર્મ પરિણામ પણ પ્રણમે એના નિમિત્ત ભૂત પોતાના રાગવેશના જ્ઞાન પરિણામ એ જીવની સાથે બંને ભેગા મળીને કર્મરૂપ પરિણામ થાય છે એમ જે કોઈ માને, કર્મરૂપ પરિણામ થાય છે એમ વિતર્ક કરવામાં આવે. અત્યારે કર્મની વાત ચાલે છે, પહેલી તો જીવની પછી લેશે. સમજાણું કઈ દેખે છે ક્યાંય, પણ એની માન્યતામાં એમ હોય કે મારું કર્મ બંધાય છે. શાસ્ત્ર કહે છે, શાસ્ત્ર કહે છે કર્મ બંધાય છે, એની માન્યતામાં એમ આવ્યું થાય કે આ રાગ દ્વેષ ને અજ્ઞાન ભાવ નવા કર્મ ને નિમિત્ત થતા સમજાણો ન્યા પરિણમનમાં હુંગરી ગયો એ કર્મના કાર્યમાં કર્મના કાર્યકાળે પરિણામ થયા અને મારા કાર્યકાળે રાગ મારામાં થયો જ્ઞાન ભાવનો એમ ન માનતા એના કાર્યકાળમાં હું ગયો માટે થયા એમ અજ્ઞાનીને બેના ભેગા ભાવની માનતા થઈ ગયેલી. તો સમજાણું કઈ કર્મરૂપ પરિણામ થાય છે એમ વિતર્ક કરવામાં આવે, જેમ ભેળા થયેલા હળદરને ફટકડી દાખલો આપ્યો, ભેળા થયેલા હળદરને ફટકડી બંનેને લાલ રંગરૂપ પરિણામ થાય છે. થાય છે કે નહીં, આ શાકબાક તેલ ને ખાય છે ને લુગડા ઉપર પડે પીળો રંગ પીળો થઈ જાય છે ને પીળો, એને જો આબુ લગાડો આબુ લાલ હો જાતા હૈ. મોઢે પડી જાય એટલે પીણું થઈ જાય, પીણું ધમર કયું થઈ જાય, એને આબુ લગાડે આબુ લાલ થઈ જાય. તો બે ભેગા થયા કે નહીં, ખાર અને પીવું બે ભીગું થઈને લાલ થયું. પછી એને સૂર્ય નો તડકો લાગે એને જે આબુ દીધું લુગડું હૂકવે સૂર્ય નું ઉડી ગયા, બધું પીળું જાય ને રાતું જાય ખારું જાય ત્રણે જાય. એમ થયું છે કે ના ભેગું કઈ થતું છે કે નહીં, ફટકડીને એવું પીળું ભેગું થયું ફટ દે રાતો રામ થયો. અરે કઈ થયો નથી સાંભળને મારા દાખલો આપ્યો તેમ ગણે. હા એ તો બીજી વાત છે, ફટકડીને એની ત્રીજી અવસ્થા થાય છે એમ બોલી અમારી, ત્રીજી અવસ્થા થાય છે ફટકડી અને ખાર, પીળું હળદર ને ફટકડી તો ખારો, બેની અવસ્થા મીટી ત્રીજી થાય છે. પણ ત્રીજી કોની થાય છે એટલે હું એનો અર્થ, દરેક પરમાણુ પોતાની પર્યાયી અવસ્થા પણ ત્યાં પહેલી પીળી હતી પછી રાતી પરે પરણમી, એ તો પોતાને કારણે પોતાની અવસ્થા થઈ. ખારની અવસ્થા પણ રાતારણ પણ પરણમી છે, પોતાને કારણે પરણમી છે, બે ભેગા થઈને પરણમી છે એમ કોઈ છે. માણસ તો કે છે ને ભાઈ બે હાથ વિના તાળી ન પડે લ્યો, નથી એમ કેતા કે નહીં બમલાલજી? હે ઉભય હાથ એસા દેખો, ઉભય બંધ મેં ભિન્ન ભિન્ન હે, ઉભય બંધ તો એક ક્ષેત્રાવગા કેને મેં આયા હે, એક આત્માના પ્રદેશ છે ત્યાં કર્મના પ્રદેશ, ઉભય બંધ નિમિત્ત નિમિત્ત સંબંધને કહેવામાં આવે છે. ઉભય બંધ ભેગા થઈ ગયા છે એમ છે, એમ નથી ઉભય બંધ ને કહેવું. ત્રણ પ્રકારના બંધ આવે છે ને, એક દ્રવ્યબંધ, એક ભાવબંધ, એક ઉભયબંધ. દ્રવ્યબંધ પૂતગાવ પોતાની પર્યાય પ્રણમય દ્રવ્યબંધ, અજ્ઞાની રાગ ને દ્વેષના ભાવબંધ પણ એ પ્રણમે તે ભાવબંધ, બે એક ક્ષેત્ર અવગાહના નિમિત્ત નિમિત્ત સંબંધ રહે તેને ઉભયબંધ કહેવામાં આવે છે. પણ ઉભયબંધ નો અર્થ એવો નથી ઉભય બે ભેગા થઈને પ્રણમે છે, એમાં ત્રણ કાળ ત્રણ લોકમાં ભેગા થતા ખંડમાં રહેલો એક પરમાણુ પણ પોતાની સ્વતત્વની પ્રણતિ પ્રણમી રહ્યો છે. આમાં એક પરમાણુ છે એ પણ એની પોતાની થૂળ પર્યાય, અત્યારે થૂળ સામાન સૂક્ષ્મ નથી રહ્યો, પરમાણુ આમાં સૂક્ષ્મ નથી રહ્યો, છતાં એક થૂળ પરને લઈને નથી થયો. પોતાની થૂળ પર્યાય પ્રણમતો પરને અડ્યા વિના સુયા વિના પોતાની પર્યાય પ્રણમતો પોતાનું કાર્ય કરી રહ્યો. બે પરમાણુ ભેગા થઈને એકમાં બે ગુણ એકમાં ચાર ગુણ છ ગુણની પર્યાય ભેગી થઈ ગઈ, થાય છે કે નહીં? સાત્ર નથી આવતું, એક પરિણમ છે ને એક પ્રણમાવનાર છે. પ્રણમાવનાર ઓલો અધિક હોય પ્રણમાવનાર કહેવાય ને, હીણો ઈ પ્રણમાને લાયક કહેવાય. આવે છે કે નહીં? બધે ઘણે ઠેકાણ આવે છે ઓ સમજાણું કઈ ના 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 ભાઈ તને ખબર નથી. બે દ્રવ ભેગા થઈને કામ એકનું બે કરે એ તો વાત સાક્ષીમાં બહુ આવી ગઈ છે, પણ અહીં તો હજી વિસ્તાર લઈને પેલો સાથનો લેવો જ ન્યાય. અત્યારે સાથે થાય માટે ભેગા થાય એટલું જરી સ્પષ્ટ વધારે કરવું છે, સમજાણું કાય? તો કે છે જેમ ભેળા થયેલા હળદર અને ફટકડી બંનેને લાલનું પરિણામ થાય છે તેમ બંનેને થતા નથી, ભિન્ને ભિન્ન પરમાણુનો રંગ થાય છે. રંગ ગુણ પોતાનો પરમાણુ એની પર્યાય પીળી કે રાતી કે કેવી થવી તો પોતાના પર્યાયનો કાળ એવી થાય છે. તેમ પુદગળ દ્રવને જીવ બંનેને કર્મરૂપ પરિણામ આવી પડે. દાખલો તો લો જરી સ્થૂળ આપો છો, હા હા આમ રાત દેખાય છે ને રાતું, એમ કર્મના પરિણામ જીવ કરે, પુદગળ પણ પરણમે ને જીવ પણ કરે, તો જીવને એ કર્મનું પણ જીવને પણ આવી, ઉદગળ દ્રવ્યને જીવ બંનેને કર્મરૂપ પરિણામ આવી પડે. એકને તો છે ઉદગળ દ્રવ્યને તો કર્મની પર્યાય થવાનું એનું કર્મ છે, પણ જીવ પણ એને કરે તો બે બેને કર્મ પણ આવી, જીવને કર્મ પણ આવી પડે એટલે જળ પણ આવી કર્મપણારૂપ પરિણામ, સમજાણું? જીવ પૂદગળ અને જીવ બંનેને કાર્ય પણ આવી પડે, પરંતુ પૂદગળ દ્રવ્યને એકને જ કર્મ પરિણામ રૂપ પરિણામ તો થાય. અહીં તો અંદરમાં લઈ ગયા છે કે ભાઈ તને આ શરીર હાલે એટલે તને એમ લાગે કે આ મારી ઈચ્છા થઈ અને શરીર હાલ્યું. ઘણો જ નિમિત્ત ગાઢ સંબંધ. શું કીધું છે આમાં સ્ટુડન્ટ કીધું? ઘનિષ્ઠ શબ્દ વાપર્યો સ્ટુડન્ટ. બેને ઈચ્છા થાય શરીર હાલે એટલે જાણે બે થઈને કામ કરતા હોય. આના પરિણામ પણ જીવ પણ પરિણમે તો જીવને જડપણું આવી પડે. જડના પરિણામ જીવ કરે તો જીવને જડપણું આવી પડે. એમ કર્મના પરિણામ જીવ કરે તો જીવને જડપણું આવી. કર્મના પરિણામ અવસ્થા જડ છે તો એ પૂદગલ તો જડ, એમ તારે પણ જડ થઈ જાય તું એમ બનતો નથી. સમજાણું? એકને જ કર્મ પરિણામ પરિણામ તો થાય છે. તેથી જીવનું રાગાદી અજ્ઞાન પરિણામ, જીવના જે અજ્ઞાની પરિણામ, જે નવા કર્મને નિમિત્ત થાય એવા પરિણામ, રાગ દ્વેષ આદિને એકાકાર બુદ્ધિ પરિણમો. એક જે કર્મનું નિમિત્ત છે નવા બંધાય તેનું એ અજ્ઞાન પરિણામ નિમિત્ત છે, તેનાથી જુદો પૂદગળ કર્મનું પરિણામ છે. અજ્ઞાનીના રાગ દ્વેષના કરતા બુદ્ધિના પરિણામ, એનાથી કર્મનું પરિણામ તદ્દન જુદો છે. બેનું એક છે. કરતાપણાની ભ્રાંતિ એટલી. હવે કઈ થૂળમાં હજી તો કરતાપણું એને માનવું છે. અમે આવ્યા હતા હું શું થયું, અમે આવ્યા તો આ થયું. મોટર પેટ્રોલ હોય તો હાલે, સારો રસ્તો જોઈએ. પાટા હોય તો રેલ હાલે. પાટા કહેતા એનો રેલ પટરા પટરી, પટરી હોય તો રેલ ચાલે. અરે બે દ્રવ્યના પરિણામ એક કરે, બીજાના પરિણામ પટરી પટરી ને પ્રણ માં આવે ને પટરી રેલ ને આમ મારે ધક્કો હલાવવામાં. એમ છે દવા શું કરતી છે તમારી ત્યાં? દવા દવા પણ પ્રણમે ને દવા તાવ ને ટાવે. હે એમ છે કે નહી? ભાઈ સૌ સૌના પરિણામ જુદા. અજ્ઞાનીના રાગના જ્ઞાન હું કરું છું, પરના કામ કરું છું, એવી જે રાગ બુદ્ધિનું પરિણમન, એનાથી કર્મનું પરિણામ તદ્દન જુદો. તદ્દન જુદો કામ કરી રહ્યું છે. પાઠમાં તો એ લીધું પણ એનો અર્થ આ સમજણ. જીવ ભાવ હેવી વીણા, હેવી વીણાનો અર્થ જીવ ભાવના હેતુપણાના પરિણામ સિવાય. પરિણામ સિવાય એટલે એના જુદા પરિણામ થાય છે. હેતુ તો છે નિમિત્ત, પણ આવો નિમિત્ત હોવા છતાં કર્મના પરિણામ જીવના ભાવના નિમિત્ત વિનાના જુદા જુદા થાય. નિમિત્ત તો છે એમ તો કીધું, છતાંય નિમિત્ત છે એના વિનાના પરિણામ જુદા. કર્મમાં કર્મને કારણે થાય, આત્માથી થતા. હે પ્રભાવ ક્યાં ગયો? પ્રભાવ પડે છે, આ કર્મનો પ્રભાવ પડે છે અનુભવ. એ તો હવે આવશે. આ તો જીવનો પ્રભાવ પડ્યો કર્મમાં, ઓલું આવશે હવે બીજીમાં આવશે. આ તો જીવનો પ્રભાવ પડ્યો કર્મમાં, નહીતર એને ક્યાં પરણવું હતું? આવે છે ઓલામાં, આવે છે અનુભવ પ્રકાશ ને આવતો કે કર્મને ક્યાં છે બિચારાને જ્ઞાન આવરણ યાદ કે પરણવું મતી જ્ઞાન આવરણ. એ તો શું જેવા પરિણામ કરી એવા પરણમે, એવા એમાં નામ અપાય એમ આવે છે. એમાં અનુભવ પ્રકાશ ને ક્યાંક આપે છે, આવે છે. સમજાણું? કઈ ન્યાય ક્યાં મતી જ્ઞાન આવરણી, શુદ્ધ જ્ઞાન આવરણી, મધુર જ્ઞાન આવરણી, તો તું જેમ પણ એવા નામ ત્યાં. એ તો એને સમજાવે છે નિમિત્ત બતાવીને. ત્યાં પરિણમનમાં નિમિત્ત તારું આ હતું, મતી જ્ઞાનના આવરણ રૂપનો હીણો ભાવ એ નિમિત્ત થયો. મતી જ્ઞાન આવરણી પરિણામ પણ એ પૂદગલ પરિણમા છે. કઈ તારા પરિણામ છે માટે પરિણમા છે એમ છે નહીં. એ વાત તો પહેલી ઘણી આવી ગઈ, કોણ બોલવા નહીં. જ્ઞાનાવરણી આદિ પણ હીણો હું પરિણમો માટી ના પરિણમું કે એમ છે? એના પરિણામ તારામાં, એના પરિણામ પરિણામ કહો, અવસ્થા કહો, પર્યાય કહો, હાલત કહો, દશા કહો, અંશ વર્તમાન ઉત્પાદ કહો, એક જ. તેથી જીવનું રાગાદી અજ્ઞાન પરિણામ કે જી કર્મનું નિમિત્ત છે. લોકો અહીં જ વાંધા કરે ખરો કે જેવું નિમિત્ત છે ને નિમિત્ત છે, પણ એ નિમિત્તી અજ્ઞાની ના પરિણામ છે. નવા કર્મ ને નિમિત્ત છીએ કે નહીં? અમે નિમિત્ત છીએ, પણ નિમિત્ત છીએ એટલે જ્ઞાન પરિણામ છે. લે જોર છે નો દેશ નું કોઈ ઉપાદાન તો નહીં, પણ અમે નિમિત્ત તો જઈએ ને, નિમિત્ત છે ને અમારા પરિણામ ને, એ નિમિત્ત છે ને એના પરિણામ ને અમે નિમિત્ત છે એ જ્ઞાન છે. નિમિત્ત ની વાત કરતા કે નિમિત્ત છો અહીં કે છે, નિમિત્ત છે અજ્ઞાની ના પરિણામ. જ્ઞાની ના પરિણામ માં કર્મ ને બંધ માં નિમિત્ત થવું એવી લાયકાત જ હોતી નથી. સમજાય છે? કઈ એ તો સમજાવે, ક્યારે સમજાવે કે ભાઈ અમુક જાતનું ગુણાસ્થાન અનુસાર તો પાવ આવે છે બધા આશ્રમ માં. ગુણસ્થાન અનુસાર પોતાના પ્રયોગ અનુસાર ઉપયોગ જેવો પ્રયોગ હોય એવો એનો પરિણામ થાય છે. ઉદય તો ગમે એ પ્રકારનો હોય, પણ જેવો પ્રાયોગ અંદર યોગતા હોય છે એવું જીવનું પરિણામ થાય છે. સમજાણું? જીવનું રાગ દ્વેષ દયા દાન વ્રત તપના પરિણામ જેમાં એકત્વ બુદ્ધિ છે એ કર્તાનું કાર્ય છે અજ્ઞાનીનું. એવા અજ્ઞાન પર્યાય અજ્ઞાન દશા કે જે કર્મનું નિમિત્ત છે તેનાથી તદ્દન જુદું તે કાળે એના ભાવ વાળું એ પૂદગલ કર્મ નું પરિણામ તદ્દન ભિન્ન ભાવાર્થ. જો પૂદગલ દ્રવ્ય ને જીવ ભેળા થઈને હોય વાત આ છે ને, તેથી લખું પડ્યો અંદર બંને ભેળા થઈને સહચી નો સમજાણું. બંને ભેગા થઈને જો કામ કરે તો એમ બને નહીં. સહચી શબ્દ ક્યાં ગયો એમાંથી? યદિ જો પૂદગલ ના અનુવ્યાત્મા સહચી જો ને જીવે ને સહચી વાયુ ને પેલો સમજે. બીજો ત્રીજો જો યદિ પૂદગલ દ્રવ્ય સ જીવે ને સહચી વ એ શબ્દ જીવની સાથે નો અર્થ કરવો પડ્યો કે બંને ભેળા થઈને પરમતા જુદે જુદા સ્વયં કાર થઈ રહ્યા, કોઈના કાર્યને કોઈ નિમિત્ત કરતો નથી. ઓલામાં તો ઈશ્વર કરતા મોટો આખા જગતનો, હું કરતા ઈશ્વર. અહીં કે કર્મના પરિણામનો હું કરતા તો એ મૂંડ છો, મૂંડ છો. એ નિમિત્તની આજી વાત છે ને, કર્મના કરતા હું નિમિત્ત થાઉં છું કે મૂંડ છો એમ. પૂદગલ દ્રવ્યને જીવ ભેળા થઈને કર્મ રૂપે પરણમે છે એમ માનવામાં આવે, ભેળા એટલે ભાગ, તો બંનેને કર્મરૂપ પરિણામ ઠરે. કર્મરૂપ પરિણામ તો જડનું છે, પરંતુ જીવ તો જડ કર્મ રૂપે કદી પરણમી શકતો નથી. તેથી જીવનું અજ્ઞાન પરિણામ કે જે કર્મને નિમિત્ત છે તેનાથી જુદું પૂદગલ દ્રવ્યનું કર્મ કાર્ય પરિણામ તદ્દન જુદું છે. હવે જીવના પરિણામ જુદા એ બતાવે છે. ઉદગળ દ્રવ્ય થી જુદું જીવનું પરિણામ છે એમ હવે પ્રતિપાદન કરે છે. જીવ સદુ કમેણ સહ પરિણામી રાગાદી એવમ જીવો કમમ ચ દોવી રાગાદી આવના એક સદુ પરિણામો જાયદી જીવસ રાગમ આદિ તા કમોદય હિ વીણા જીવસ પરિણામો. જીવના કર્મ ભેળા જ જો પરિણામ રાગાદિક બને તો કર્મ ને જીવ ભય પણ રાગાદિ પણ પામે. અરે પણ પરિણામ નો રાગાદિ રૂપ તો થાય છે જીવ એકને, તેથી જ કર્મોદય નિમિત્ત થી અલગ જીવ પરિણામ છે. જો જીવને રાગાદી અજ્ઞાન પરિણામના નિમિત્ત ભૂત રામાયું ગુણાટ ખાતું ઉલા નવા કર્મને નિમિત્ત ભૂત આના પરિણામ હતા. હવે અજ્ઞાની ના રાગ દ્વેષાદી ના પરિણામ ને નિમિત્ત જૂનું કર્મ ઓલું હતું નવું. સમજાય છે? કઈ પેલામાં નવા આઠ કર્મ ને નિમિત્તભૂત અજ્ઞાની ના રાગ દ્વેષ ના પરિણામ, અહીંયા અજ્ઞાની ના રાગ દ્વેષ પરિણામ ને નિમિત્તભૂત જૂના કર્મ. જીવને રાગ આદિ એટલે પુણ્ય પાપ દયાદાન આદિ બધા પરિણામની વાત છો. શુભાશુભ પરિણામમાં કર્તૃત્વ બુદ્ધિએ પડેલો પરણમેલો એવો જ્ઞાન પરિણામ, એવા જ્ઞાનના પરિણામ, એને નિમિત્ત ભૂત એવું જે ઉદયમાં આવેલું પુદુલ કર્મ, પુદુલ કર્મ ઉદયમાં આવેલું એ વિકારના પરિણામ અને નિમિત્ત ભૂત છે. સમજાય છે? કાંઈ શું કીધું? જીવને રાગાદી અજ્ઞાન પરિણામના નિમિત્ત ભૂત ઉપાદાન તો એનું પોતાનું, પણ એના પરિણામને નિમિત્ત ભૂત સ સાથે, ઓલામાં આવ્યું ને સ પરિણામ આવ્યું શબ્દ, ઓલામાં સ ચીવ શબ્દ હતો, સમજાણું કે સ ચીય, આમાં સ પરિણામ. શું કીધું? એ આત્માને રાગ ને દ્વેષના અજ્ઞાન પરિણામ છે, અજ્ઞાન પરિણામ છે, વિકારી પરિણામ નું અજ્ઞાન પણ છે. એમાં જેની બુદ્ધિ છે તે અજ્ઞાની છે, એવા અજ્ઞાનીના પરિણામને નિમિત્ત ભૂત એવું જે ઉદયમાં આવેલું પુદ્ગલ કર્મ. જો રાજનજી, જૂનું કર્મ, જૂનું કર્મ વિકાર કરનાર અજ્ઞાનીને જૂનું કર્મ નિમિત્ત છે એટલી વાત કરી છે. પહેલામાં એ હતું અજ્ઞાનીના રાગદ્વેષના પરિણામ નવા કર્મને નિમિત્તભૂત છે, બસ એટલું. છતાં નવા કર્મના પરિણામ કર્મરૂપે પુદ્ગલ પરિણામ છે, એમાં આત્મા એને પરિણમો છે, માં તો આત્માને જડ પરિણામ આવી જાય છે. માટે એમ છે અહીંયા હવે કહે છે કે અજ્ઞાનીના અજ્ઞાન પરિણામ એને જે નિમિત્ત ભૂત એટલે જૂનું કર્મ. સમજાય છે? કાંઈ રાગ આદિ દ્વેષ અજ્ઞાન પરિણામના નિમિત્ત ભૂત એવું જે ઉદયમાં આવેલું પુદ્ગલ કર્મ તેની સાથે, એટલે બંને ભેગા મળીને, એટલે શું કહે છે? કર્મનો ઉદય આવ્યો એ અહીં નિમિત્ત છે અજ્ઞાનમાં, તો અજ્ઞાની રાગદ્વેષના પરિણામને કરે અને કર્મ પણ ઉદય એમાં ભળીને કરાવે. કર્મનો ઉદય અને રાગદ્વેષના પરિણામ એ ભેગા થઈને થાય. જીવના પરિણામમાં કર્મનો ઉદય ભેગા થઈને થાય એમ બને નહીં. ઓલામાં કર્મના પરિણામમાં જીવ ભેગા થઈને થાય એમ હતું. આ તો જીવના અજ્ઞાન પરિણામમાં કર્મનો ઉદય ભેગા થઈને વિકાર પ્રણમાવે. કર્મ કર્મ પણ એ પ્રણમે અને કર્મ વિકારને પણ પ્રણમાવે ભેગા થઈને, બંને ભેગા મળીને વિકાર કરે. રાગ આદિ અજ્ઞાન પરિણામ થાય છે, ભેગા થઈને થાય છે. સમજાણું કાંઈ? દાખલો આપ્યો હતો ને એક ફેર જુઓ ને, દાખલો આપતા ત્યાં એક રૂપિયા બાર સાકર હોય એનો સ્વાદ સીધો ખાવ તો બહુ ગયો લાગશે, સાકર સકર. અને એક રૂપિયા બાર ઉસમે ચણા કા આટા નાખો, ચણા કા લોટ હોવા તૂટી છે, ભેગા થયા ને બે સ્વાદ તૂટ જતા, બે ભેગા હો ગયા. સક્કર એકલી રૂપિયા બાર લો ને એમાં રૂપિયા બાર નાખો, પણ આમ થોડી લો ના, શેરો બનાવે એમ હું ઘઉં નો બનાવે, બદામ નો બનાવે શેરો, પણ જે હાકર એકલી ખાઈ જ્યાં ઉલામાં નાખી મિશ્ર થઈ જાય, બે ભેગા થઈ જાય, બે ભેગા થતા છે. સમજાય છે? કાંઈ એમ દાખલો આપતા ઘણા વર્ષની વાત છે, તો 35-40 વર્ષ પહેલા, કે જો ભાઈ આ કર્મનો ઉદય આવે છે એમાં આત્મા ભળી જાય છે, એટલે જો આત્મા એમાં ભળે નહીં ને જુદા પરિણામ હોય તો એના મીઠા પરિણામ હોય, પણ કર્મના ઉદયનો ભેળું લોટ જેવો ભેગો આવ્યો એટલે મિશ્ર પરિણામ થઈ જાય. કર્મના ઉદયના બે ભેગા થઈ જાય માનતા હતી, સમજાણું કા? એ માનનારા છે, હતા, બે છે, આ તો અમારે સાક્ષાત થયેલા. સમજાણું કા? એ તો કેમ દ્રષ્ટાંત આપતા એમ કે તમે કોક પરિણામ આત્માના સ્વયં કર્મ વિકારથી થાય, આત્માના પરિણામ સ્વયં થાય કર્મથી ન થાય. અમે દાખલો આપીએ છીએ, સાકરનો સ્વાદ એકલો લે, શક્કર સમજતા ને બમલમજી, શક્કર કા સ્વાદ એકલા લે બહુ સારું, રોટીમાં નાખે તો તૂટી જાય ગોળ ના હોવાનું, એટલે સ્વાદ ફેરી જાય. મીઠું લે ને મીઠું, એકલું ખારું ખાય તો પણ ખીચડીમાં નાખીને ચોખડામાં નાખીને ભેગું ભેગું ખાય તો ઓછું લાગે. એકલું શાક તીખું ખાય, તીખું લાગે એકલું. પણ રોટલીમાં ચોખામાં નાખીને થાય તીખા તૂટી જાય, બે ભેગા થઈ ગયા ને, ખાય છે કે નહીં નવરંગભાઈ? અમારા જીવરાજી ને પૂછે એકલું ખાવું શાક તીખું બહુ લાગે, અમારે તો રોટલી ભેગું ચોખામાં ભેગું આવે ને, ટીકા તૂટી જાય, ફાટ દઈને બે ભાગ પડી જાય. એ લીધા હોય પણ એને એમ છે ચૂલીમાં સિવાય ને એકલું શાક ખાતા પેલા બહુ તીખું લાગે, ને રોટલી ચોખામાં ખાય તો ભાંગ પડી જતી છે. અરે પરમાણુ પરમાણુ ભીન છે, એમાં ભેગા છે ના ભળે, હવા છે ના તૂટે. હાકર નો હવા હાકર માન, સેણા નો લોટ નો હવા બે નો હવા જુદો, જેમ શાક નો ઢાંકણો તે પંદરમી ગાથામાં મીઠાનો સ્વાદ મીઠાનો ખાર છે, અજ્ઞાની શાક દ્વારા મીઠાનો સ્વાદ લે છે, બાકી મીઠાનો તો મીઠાનો સ્વાદ છે. રામાયણ પડે દેખો તો એ છે ને, વિશેષપણે દેખો તો હોય અજ્ઞાની શાક નો હવાડા, શાક નો હવા શાક દ્વારા મીઠાનો અનુભવ કરે છે. અજ્ઞાની રાજદ્વેષ અને વિકાર દ્વારા આત્માનો અનુભવ કરે છે, પણ એકલો આત્મા જ્ઞાન સ્વરૂપ છે, ચદાનંદ પ્રભુ રાગ થી ભિન્ન છે એમ કરતો નથી. તેથી અજ્ઞાન પરિણામ પોતાના પોતાને કારણે પોતામાં થાય છે, કર્મ નો ઉદય આવીને કરાવે છે, બે ભેગા થઈને અજ્ઞાન થાય છે એમ છે નહી? ઓ સમજાણું કઈ રાગ આદિ અજ્ઞાન થાય એમ વિતર કરાવે તો જેમ ભેગા થયેલા ફટકડી અને હળદર બંને રાગ લાલ રંગ પરિણામ થાય છે, એવા તો સિદ્ધાંત થાય છે પંડિતજી, બે માં સિદ્ધાંત થાય તો બે ભેગા થાય છે કે નહીં? કે ભેગા થાય છે, બોલો ભેગા થઈ જાય એમ કે છે, એમ ભેગા થાય સિદ્ધાંત થાય તો કે નહીં? એ તો થૂળ પણે દાખલો, દાખલાનો સિદ્ધાંત નો એક અંશ લેવો છે અત્યારે. પરમાણુ પરમાણુ ભેગા થઈ ગયા એ કે લેવું, પણ ભેગું થયું થૂળ પણે દેખાય છે ને આમ, બે લાલ થઈને ફાટ દઈને પીવું પલટીને વૈયું ખારું પલટીને ત્રીજી અવસ્થા થઈ ગઈ જાય, થોલ પડે એમ દેખાય એમ ભેણા થયેલા ફટકડી અને રાગાદી અજ્ઞાન પરિણામ, સમજાયું? ફટકડી અને હળદર બંનેને લાલ રંગ પરિણામ થાય છે, એમ જીવ અને પૂદગળ કર્મ બંનેને રાગાદી અજ્ઞાન પરિણામ આવી પડે. રાગ ને અજ્ઞાન પરિણામ જડના નથી, જડના નથી, સમજાણું કાંઈ? જડમાં નથી, જડને નથી, જડની પર્યાય નથી, એ અજ્ઞાન ને રાગદ્વેષના પરિણામ તો જીવની પર્યાયમાં છે. જીવની પર્યાય એકલી કરે છે, એ કર્મનો ઉદય આવ્યો ને એને આને કરે, ભાઈ ભેગા થઈને કર્યા એવું છે નહીં. સમજાણું કે ભાઈ પહેલા આવી ગયું તો ને, ભાઈ ભેગા થઈને ન કરે, પણ આ બીજી વાતથી સિદ્ધ કરે છે અત્યારે. એ ખાલી પણ મનનો કોઈને કવર દીખીને ભ્રમ પડી જાય કે આ પરિણામ કર્મથી પણ થયા એનું સ્પષ્ટ કરે છે. સમજાણું કાંઈ? કરતા કર્મ નો તો મોટો ભ્રમ છે ને અજ્ઞાની ને અનાદિથી, એ દ્રષ્ટિ છૂટે કોના કાય કોના કર્મ ને કરતા બે અભેદ હોય શકે, કરતા કર્મ ભિન્ન હોય શકે. એટલે પરનું કાય ને પરનો કરતા એ દ્રવ જળ, મારું કાય ને હું કરતા ચૈતન, એમ દ્રષ્ટિ તથા અજ્ઞાન ઉપર તિલક છૂટી સ્વભાવ ઉપર જાય જ્ઞાતા, એનો કરતા હું, મારું કર્મ જ્ઞાન, જાણવું દેખવું એ મારું કર્તવ્ય, એ મારું કામ ને એ મારી દશા છે. વિકાર ને કર્મ ના પરિણામ એ મારામાં છે નહી, સમજાણું કાંઈ? જીવ અને પૂદગળ કર્મ બંનેને રાગાદી અજ્ઞાન પરિણામ આવી પડે, પરંતુ જીવને એકને જ રાગાદી અજ્ઞાન પરિણામ તો થાય, જો એકને જ થાય કેમ કે દેખાય કાંઈ તો એમ કે છે. તેથી પૂદગળ કર્મનો ઉદય, જે જળનો ઉદય મોહાદીનો, કે જે જીવના રાગાદી અજ્ઞાન પરિણામનું નિમિત્ત છે, આ તેનાથી જુદું જીવનું પરિણામ, કર્મનો જે ઉદય એનાથી જીવના રાગાદી અજ્ઞાન પરિણામનું, કે જે પૂર્વકર્મ નિમિત્ત છે, નિમિત્ત છે તેનાથી જુદું જીવનું પરિણામ, જૂનું નિમિત્ત છે એનાથી જુદું પરિણામ જીવમાં છે. ઓહો, આટલી બધી ચર્ચિત વાત, સમજાણું કાંઈ? કરતા કર્મ નો અધિકાર છે ના, એ પરનું કાર્ય એનાથી થાય છે, ને તારું અજ્ઞાન પણ એ કામ તારાથી, એટલી બેની જુદાઈ હોવની બતાવી. જો જીવને પૂદગળ કર્મ ભેળા થઈને હારે થઈને ભાવે ભેગા ભળીને વિકારપણે પ્રણમતા હોય રાગાદી રૂપે. સમજાણું? એમ માનવામાં આવે તો બંનેને રાગાદી રૂપ પ્રણામ ઠરે, બંનેને રાગાદી રૂપ પ્રણામ બને. પરંતુ પુદગળ કર્મ તો રાગાદી રૂપે કદી પરણમી શકતો નથી. પુદગળ કર્મ રાગાદી રૂપ પરણમતું નથી. રાગાદી અજ્ઞાન પણ તો અજ્ઞાન જીવ પરમે છે, હું પુદગળ કર્મ એ રૂપે પરમે છે. તેથી પુદગળ કર્મનો ઉદય કે જે રાગાદી પરિણામને નિમિત્ત છે, જળનો ઉદય વિકારના નિમિત્ત છે. નિમિત્ત છે, કોને ના પાડી, પણ નિમિત્ત છે માટે થાય છે એમ હોય એમ નથી. એ આત્મા સિદ્ધ કર્મ છે. નિમિત્ત છે તો અહીં થાય તો બે ભેગા થઈ ગયા, બે ભેગા થઈ ગયા. નિમિત્ત છે કે નહીં આ એ વાંધા આવના, પણ નિમિત્તનો અર્થ જ છે કે એ એનાથી આનાથી બે ભેગા થતા, પણ નિમિત્ત છે માટે થાય છે તો તો બે ભેગા થઈ કર્યા. પણ નિમિત્તની જરૂર વસ્તુ હે, અને આ વાત હતી થઈ નિમિત્ત નિમિત્ત પણ એ વસ્તુ છે. એ આટલું તો માંડી થાય, શું કર્મ માંડ્યા ચાર ગાથા કે કર્મના પરિણામ તેને કારણે થાય તારું નિમિત્ત, ભેગા થઈને કરતો નથી. આ તારું નિમિત્ત છે માટે કર્મ પરણમે છે એમ નથી. એમ હોય તો ભેગા થઈને કાર થાય, અને કર્મનું નિમિત્ત છે માટે વિકાર પરિણામ થાય છે એમ નથી. સમજાય છે? કારણ તો ભેગા થઈને કાર કર્યું, કામ કર્યું કહેવાય એમ છે નહીં. ચીતુ ભેગાની વાત કરી છે, કાર્ય છે ને નિમિત્ત છે ને, પણ નિમિત્ત છે એ કાર્ય કોનું એમ કે છે. કાર્યની વાત ચાલે છે કે નહીં? જળના પરિણામ આઠ કર્મ પણ એ પ્રણમે, એ કાર્ય કોનું? નિમિત્તનું થયે કે નિમિત્તનું કાર્ય અને જળનું કાર્ય, તો જળના પરિણામને જીવપણું આવી પડે, અને જીવના પરિણામનું કાર્ય જીવે કરે અને કર્મે કરે, તો જીવના પરિણામને જળના પરિણામ પણ આવી પડે. તો સમજાણું કઈ નહી, શું આ કીધું સમજાણું? આ રીતે ઠરે, નિમિત્ત છે ને, નિમિત્ત છે ને એટલે છે, નિમિત્ત છે એટલે છે. એમ હોય તો બે ભેગા થઈ જાય છે એમ નથી એમ કેવું છે. સમજાણું કઈ? નિમિત્ત નિમિત્તમાં છે, એના કાર્યમાં એ કાર્ય છે. કર્તા કર્મ ની વાત સિદ્ધ કરે છે ને? તેથી પુદગળ કર્મ નો ઉદય કે જે રાગાદી પરિણામ નિમિત્ત છે તેનાથી જુદું, એના વિના, એના વિના એટલે એનાથી જુદું જ જીવનું પરિણામ છે. હવે ગાથા ઊંચી આવી, હવે 41, 42, 44 ગાથા આમાં એક રંગ, બે રંગ, ત્રણ રંગ, ચાર રંગ લખ્યા છે. તેથી શું વાંચ્યું છે? આ પાનું સપેવું છે ને, માથે કાળું છે, 141 લીલી છે, અને 42 છે તે હોનેરી છે. અને આમાં આવો સમજતા, એક પાનામાં ચાર રંગ લીખ્યા બધે છે, બીજા નહીં કરી. કાળા અક્ષર છે, મૂળ ગાથા લીલી છે, આ એની સંસ્કૃત જે છાયા છે રાતી છે, અને નીચે ગાથા છે 142 થી હોનેરી છે. લખ્યું શું? હા હા, લખ્યું છે. એક રંગ, બે રંગ, ત્રણ રંગ, ચાર રંગ, આ રંગ શું લખ્યું? આ રંગ નું લાગે જુદા રંગ છે. એક પાનામાં ચાર, આ અમારે વોરાજી છે ને, એને સમયસર કર્યું હતું ને, કહ્યું તું કેવું હવે આત્મામાં કે પ્રભુ સાંભળ, આ પરિણામને તો જુદા પડ્યા, હવે તારામાં નયના વિકલ્પથી જે કામ ઉઠે એ પણ કાય મારું ને હું કરતા એ વિચાર ભાવ છે. સમજાણું કાંઈ? જો કરતા કર્મ ક્યાંથી ઉપાડી મૂક્યું છે? કોહાદી ક્રોધાદી આશ્રવ અને આત્મા બે ભિન્ન ન જાણે, ભિન્ન ન જાણે મિથ્યાદ્રષ્ટિ છે. વિશેષાંતરમ ન જાણે મિથ્યાદ્રષ્ટિ પહેલેથી ઉપાડ્યું છે. મન પાપના પરિણામ એટલે ક્રોધ, એટલે સ્વભાવનો વિરોધ. ક્રોધ એટલે સ્વભાવનો વિરોધ, અને સ્વભાવ બેને ભિન્ન ન જાણે ત્યાં સુધી અજ્ઞાની વિકાર ના કરતો થાય, અને વિકાર મારું કાર્ય સ્વીકારે. એ પહેલી ગાથા 69 થી શરૂ થઈ. હવે છેલ્લે લાવીને મૂક્યો નહીં ઉપર લાવીને, એ આમાં જ જરૂર ને આમાં જ હોય. સમજાય છે કાંઈ? મને આત્મામાં કર્મબદ્ધપટ છે કે અબદ્ધપટ છે એ નય વિભાગથી કહે છે. હવે જ્ઞાનનો એક ભાગ એક એક ભાગ પરલક્ષી બની અને મને કર્મબદ્ધ છે નિમિત્ત રૂપે હો અને નિમિત્ત રૂપે નથી, આ એવો જે વિકલ્પ ઉઠાવો એ પણ વિકલ્પ કાર્ય ને અજ્ઞાન ભાવ તેનો કરતા ત્યાં સુધી તેને મિથ્યા દ્રષ્ટિકોણ છે. સમજાય છે કાંઈ? હવે પરના પરિણામમાં નિમિત્તપણે તો ગયો રાખ્યો, અજ્ઞાન ભાવ છે તે નિમિત્ત એટલું. આય કરતા થા આ ભગવાન આત્મા શુદ્ધ પૂર્ણ છે, પર્યાયમાં મને કર્મના નિમિત્તનો સંબંધ છે, કર્મના નિમિત્તનો સંબંધ છે અને બીજે પડખે સંબંધ નથી. હું એનાથી સંબંધ વિનાનો છું કે અબદ્ધ સ્વરૂપે છું. આ એવો રાગ મિશ્રિત વિકલ્પ ઉઠાવે અને એ કાયમાં હું સ્વીકારે એ પણ મિથ્યા દ્રષ્ટિ છે એમ સિદ્ધ કરવું છે. આ કરતા કર્મમાં કેમ આવી આ વાત નહીં ની કારણસર આવી લીધી છે. સમજાય છે કાંઈ? બીજાના કાર્ય કરું અને મારા કાર્ય કરે એ તો થોડ મીઠા હાથમાં ગયું. થોડ બીજું કે દયાદાનના પરિણામ ભક્તિ વ્રત પૂજા તપના એ મારા કાર્યને હું કરતા એ પણ થોડમાં વાત ગઈ. સમજાય છે કાંઈ? છે તો આ એ થોડપણું પણ એનાથી જરી આઘું જઈને અંદરમાં થોડપણું છે. સમજાણું કાંઈ? તેથી આ કોઈ લીખે કે નયાતી ક્રાંતની વાત તો કેવળી ને છે એમ કે છે. એમ કે ભાઈ આ વાત કેવળીની છે એ કોચો મારીમાં કહે છે. અરે સાંભળ પ્રભુ, અહીં તો હજી મિથ્યા દ્રષ્ટિ જે આત્મા જ્ઞાયક જોત છે જેનો વિષય ફરવો ન જોઈએ, જેનો લક્ષ્ય ફરવું ન જોઈએ, એટલે કે જ્ઞાન જ્ઞાન રૂપ ન રહેતા એને આ બંધ છે કર્મનો સંબંધ. બંધનો સંબંધ છે કે બંધનો સંબંધ નથી એવી લક્ષગત થતી વિકૃતની વિકલ્પ દેખા એ વિકલ્પનો કરતા આત્માન એ મારું કાય એ ભૂમિકા મિથ્યા દ્રષ્ટિની છે. સમજાણું કાંઈ? ભાઈ આ વિચાર તો હારા છે, આગળ આવવાના નથી. સમજાણું કાંઈ? કારણ કે એને ક્યાં બીજા વિચારો છે, વિષયના ભોગના રળવાના ખાવાના પીવાના. અરે એ તો નહીં પણ વ્રત દયા આમ કરું, દયા પાડું, ભક્તિ કરું, વ્રત કરું, પૂજા એ નથી. આ તો વિકલ્પ, આ તો બીજી જાત આપી લીધી. હવે સમજાય છે કાંઈ? મમલાલજી દયા પાડું, વ્રત પાડું, ભક્તિ કરું એ વાત નહીં અભી તો. હવે ઓર પરના કામ કરું એ વાત તો અહીં નહીં. હવે અહીં તો આત્મામાં શુભ ભાવના વિકલ્પ છો આ બધા વિચાર તો શુભ ભાવના હતા કે મને બધ સ્પષ્ટ કર્મ છે, કર્મ છે, અસ્થિથી કહેતો છે, માને છે, આસ્થાથી માને છે અને બધ સ્પષ્ટ નથી અથવા અબધ સ્પષ્ટ છે એવા જે વિકલ્પો ઉઠાવે છે, વૃત્તિ ઉઠાવે એ ચૈતન્યની જાત નથી, એ સ્વભાવની જાત એ સ્વભાવમાં આવ્યો નથી. સમજાણું કાંઈ? તે હવે આ દિવાળીની વાત આવે છે ને, આ દૂધપાકની વાત આવે છે. સમજાણું કાંઈ? ઓલો દૂધપાક તો પચી ગયો છે અંદર. આ દૂધપાકની વાત આવે છે. આ દિવાળી ભગવાન મોક્ષ પધાર્યા સવારમાં નિર્વાણ ની ગાથા નતી આવી, કુદરતે હાલતા આવી હતી ત્યાં ક્યાં લાગ્યા ક્યાંથી. પરી નિર્વાણ નથી ધૌ નિર્વાણ, અતિ ધૌ નિર્વાણ, કુટસ થઈ ગયા ભગવાન, કુટસ થઈ ગયા. કેવું જ્ઞાન થઈ રહ્યું હોય કે પલટવું નથી, એક ધારા આવે પરિણામ, એક ધારા. જ્યાં સુધી દ્રવ છે ત્યાં સુધી પર્યાય ચહેરાજ કરે, ચહેરાજ કરે, ઉત્પાદ ઉત્પાદ ઉત્પાદ. ભગવાન પૂર્ણાનંદ ને પ્રાપ્ત થયા એ દિવાળી. અમારે ચંદુભાઈ નતું કર્યું એટલે દીપાવળી, દીપાવળી દીપાવળી હું બોલ્યા. સાચી વાત છે, દીપાવળી એટલે દીપની એમ બોલ્યા. દીપાવળી થાય ને દીપની આવળી શ્રેણી, દીવાની આવળી એટલે શ્રેણી દીપાવળી. તો એમ જ્ઞાનની આવળી શ્રેણી, કેવા જ્ઞાનની ધારા રહી દીપાવળી, અને પૂરણ પર્યાયની ધારા સિદ્ધ શા અજોગી પરિણમન પૂર્ણ થઈ ગયું. કેટલાક વિકાર પરિણમન હજી તેરમે પણ હતું, છૂટી ગયું. સમજાય છે ને? ઉદય ભાવ પણ હજી ચૌદમાં પણ થોડો હતો, ઉદય ભાવ અસિદ્ધ ભાવ, ચૌદમે અસિદ્ધ ભાવ હતો, એટલો પણ મલિન ભાવ હતો, એ ધારા છૂટી ગઈ. એક ધારા પૂરણ પરિણામ પરિણામિક પર્યાયની પરિણમન ધારા, દીપની આવળી જેમ પરિણમની આવળી આવે છે ને આગળમાં નહીં. આ મારો અનુભવ ભવિષ્યની બધી આવળીઓમાં રહેજો. આગળ આવે છે બધા કરતો ભવિષ્યનું પ્રત્યાખ્યાન આલોચના ને આવે છે. આ આત્માની દશા, આ વિકલ્પો રહિત રાગ રહિત એવી દશા જે અમને પ્રગટી, ચારિત્ર સહિતની વાત છે ને ત્યાં. એ ધારા ભવિષ્યની આવળી એટલે પર્યાયની શ્રેણી, સમયની જે શ્રેણીઓ જેટલી છે એટલે પર્યાયની શ્રેણી, એમને એમ રહી જશે. આગળ આવે છે પાછળના અધિકાર, કો સમજાણું કઈ બહુ ઝીણું લાગે માણસ. એ તો અહીં દયાદાન દયા પાઉં છું, પરની ભક્તિ કરું છું, વ્રત પાઉં છું, એવા ભાવ એનો કરતા થાય એ તો શું કે છે કે વાત છે. કારણ કે બહિર્લક્ષી એ તો દેવગુરુ શાસ્ત્ર ને અર્થે એટલે એના લક્ષે થાય છે ભાવ. એ ભાવ તો નહીં પણ અંદરના વિચારમાં, અહીં તો હવે મનના સંઘના વિચારમાં પડ્યો છે એ વાત લેવા છે, અને બહાર નહીં. દેવગુરુ શાસ્ત્ર કે વ્રત કે દયાને પાળવા કે આનું આ કરવું આમ ન થાય જોઈને ચાલવું, એ બધા બહારના લક્ષે થયેલા વિકલ્પો છે. હવે મનના થયેલા લક્ષે વિકલ્પોની વાત ઉપાડે, મનાતીત કરવા માટે. સમજાય છે? કાંઈ મનથી વેગળો કરવા માટે. સમજાણું કાંઈ? એ ગાથા આત્મામાં કર્મ બદસ્પષ્ટ છે કે અબસ્પષ્ટ છે એ નઈ વિભાગથી થાય. જીવે કમમ બધમ પૂઠમ ચૈડી વ્યવહાર નય ભણિદમ શુદ્ધ નયસ્વ જીવે અબદ્ધ પૂઠમ હવઈ કમમ છે. કર્મ જીવમાં બદ સ્પષ્ટ કથિત નય વ્યવહારનું, પણ બધ સ્પષ્ટ ન કર્મ જીવમાં કથન છે નય શુદ્ધનું. આ શુદ્ધ એટલે વિકલ્પાત્મક નય શુદ્ધ છે, રાગવાળી શુદ્ધ નય છે. ઓલી શુદ્ધ નય જે નિશ્ચય નય આશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે એ આ વાત નથી. અહીં વિકલ્પાત્મક મનના સંગે પડ્યો ભેદને ઉઠાવે છે એ પણ એક બંધનું કારણ છે, અને એને કરતા કર્મ પણ હું સ્વીકારે તો પણ સમ્યક દર્શન પ્રાપ્ત થઈ શકે નહીં. મનમાં ઉઠાવીને અંદર ધીરો થઈને બહારથી સંકલ્પ વિકલ્પ ઘટાડ્યા, અંદરમાં જઈને આ બધું આત્મ વસ્તુ છે, આ વસ્તુ છે, આ વસ્તુ છે, એ વસ્તુ નિમિત્તની અપેક્ષાએ બંધ પરી અપેક્ષાએ બંધ છે, આમ એનું લક્ષ્ય તો આમ અબદ્ધ છે, એવી દ્વૈત વિકલ્પ જે ઉઠે છે એ પણ આત્માનું કર્તવ્યને કાર્ય છે નહીં વિશેષ કહેશે.